તારીખ 9/2/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 823 અને 824 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 481
પરિસરના સ્વરૂપે જોતા નથી. ગમે તે પ્રકારનો ઉદય હોય તેને જ્ઞાન માત્રપણે રહીને જ્ઞેય બનાવે છે. માત્ર જ્ઞાનનું જ્ઞેય તરીકે પરિસરનું સ્થાન છે. એ પ્રકારે મુનિરાજ ખરેખર 22 પરિસરનું સહન કરે, હાથથી પરિસરને સહન કરે છે. એને ધર્મ તો નથી પણ શુભ ભાવ પણ નથી. શું કહે છે એ શુદ્ધોપયોગ અને વિતરાગતાના અભાવમાં પરિસર ઉત્પન્ન થાય તો હાથથી સહન કરવાનો પ્રસંગ આવે. જો આત્મામાં વિતરાગતા ઉત્પન્ન ન થઈ હોય અને સુખોપયોગની રમણતા ન હોય, એકાગ્રતા ન હોય, તો કાં તો પરિસરની પાસે પોતે હારી જાય કાં તો હઠથી જ સહન કરે. બેમાંથી એક પ્રકાર થાય અને એ બંને પ્રકાર અશુભના જ છે. એમાં તો શુભ ભાવ પણ નથી. તેને તો એકલો અશુભ ભાવ હોય છે, તે તો ચોખ્ખે ચોખ્ખો અશુભ ભાવ છે. હઠ કરે અને સહન કરે તો પણ અશુભ ભાવ છે. લોકો એમ સમજે છે કે હઠ કરીને પણ સહન તો કરે છે, દુઃખ વેઠીને પણ સહન તો કરે છે, તો સહન કરે એટલું તો તમે એનું કંઈક ગણો, એની ગણતરી એટલી તો મૂકો. અનેક પ્રકારના હઠયોગ સાધવામાં આવે છે અને કેટલાની તો એવી પ્રકૃતિ જ હઠવાળી હોય છે. એને એમ ફાવે, હઠ કરી જ ફાવે, તેથી કોઈને કોઈ પ્રકારે હઠ કરવાનો જ વિચાર કરે છે અને હઠથી જ કાર્યો કરે છે. કેટલાક તો હઠથી માઠા કાર્યો કરે છે, તો કેટલાક હઠથી આવા કાર્યો કરે છે. પણ એ બધામાં હઠ સામાન્ય છે અને એ અશુભ ઉપયોગ છે, એમાં શુભ ઉપયોગ પણ નથી. આકુલતા થાય છે, હઠ છે એ અસરળતા અને માયાની તીવ્રતા, માયાચારની તીવ્રતા વાળી પ્રકૃતિ છે, એ અશુભ પ્રકૃતિ છે. કષાયની તીવ્રતા નામ માયા, કષાયની તીવ્રતા વર્તે છે. શુભ અને અશુભનો ભેદ કેમ છે? કે કષાયની તીવ્રતામાં અશુભ છે અને કષાયની મંદતામાં શુભ છે. તો અહીંયા કષાયની તીવ્રતા થાય છે, પરિણામનો બરાબર અભ્યાસ કરવો જોઈએ. એમને એમ કરે હઠ અને માને કે કર્યો ધર્મ, પણ ત્યાં તો શુભ ભાવ નથી થયો, ધર્મ તો નથી થયો, પણ શુભભાવમાંથી પણ ગયો છે. પરિસર સહન કરવો એ મારો ધર્મ છે એમ માનીને હઠથી પરિસર સહન કરે, જ્ઞાનમાં જ્ઞેય થઈ જવું જોઈએ. જ્ઞાન માત્ર પણ એ છો, કોઈ પણ જ્ઞેયો છે એમાં ન તો સહન કરવાની વાત છે, ન તો નહીં સહન કરવાની વાત છે. જે કોઈ જ્ઞેયો પરિસરૂપ છે એ કોઈ જ્ઞેયોનો જ્ઞાનમાં તો પ્રવેશ છે જ નહીં. કોઈ પરિસરો આત્માના જ્ઞાનને સ્પર્શતા નથી, એવો જ્ઞાનનો જે પ્રત્યક્ષ અનુભવ એ વિતરાગતા સહિતનો અનુભવ છે. એવા જ્ઞાનાનુભવમાં વિતરાગી ભાવે રહેવું એને પરિસર જય કહ્યો છે. એના બદલે હઠ કરે એની સામે, કે હઠ ન કરીને લડે એની સામે, તો એ બંને પ્રકારો શુભના છે, એમાં ક્યાંય શુભ નથી. જીવે ધર્મ કરવાને બાને મિથ્યાત્વને છીન છે. બહુ ભાગ તો જીવોએ ધર્મ કરવાને નામે ને બાને મિથ્યાત્વને છીન છે. આ તો મુનિરાજની વાત ચાલે છે, પણ અહીંયા શ્રાવક હોય તો મારે ફલાણું કરવું છે, આજે ફલાણો દિવસ છે માટે આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, અનેક પ્રકારના વ્રતશીલ સંયમ ધારણ કરે છે, ત્યાં પણ હઠ કરે ત્યાં શુભ ભાવ રહેતો નથી. એટલે જૈન ધર્મમાં એવી આમનાય છે, આમનાય છે એટલે કાર્ય કરવાની એવી પદ્ધતિ છે, હિનાજ્ઞા છે, કે પ્રથમ તો તત્વજ્ઞાન પૂર્વક સમ્યક દર્શન પ્રાપ્ત કરે, અને એ તત્વજ્ઞાન પૂર્વક સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં જ પોતાનો ઉપયોગ લગાવે, પોતાનો પુરુષાર્થ લગાવે. એ સમ્યક દર્શન થાય પછી સ્થિરતાનો અભ્યાસ કરે, અને એ સ્થિરતાનો અભ્યાસ કરવામાં વ્રતશીલ સંયમના પ્રકાર ઉભા થાય. પણ સમ્યક દર્શન ન થયું હોય અને ચારિત્રના પ્રકાર હાથમાં લઈ લે, એકડો નો આવડતો હોય ને એન્જિનિયરિંગના દાખલા ગણવા માંડે, આમ ઉલટું સુલટું છે. પેલા લોકો એમ કહે છે કે તમે સીધી એમએ ને એલએલબી ની વાત કરો છો, આપણે એમ કહીએ છીએ કે તમે એકડો ગણ્યા પહેલા સીધી એમએ ને એલએલબી ની વાત કરીએ છીએ, આમ ઉલટું સુલટું છે. ચોથું આવ્યા પેલા પાંચમાની ને છઠ્ઠાની બધી વાતો હાલવા માટે, અને અહીંયા ચોથાની વાત કરીએ તો કહીએ એમ એલએલબી ની વાત છે, આ મૂંધી વાત થાય છે. વ્યવહાર સમ્યક દ્રષ્ટિ, હા, પણ વ્યવહાર સમ્યક દ્રષ્ટિ હોવા તો જોઈએ ને. નિશ્ચય સમ્યક દ્રષ્ટિ એના વ્યવહાર સમ્યક દ્રષ્ટિ ક્યાંથી આવ્યા? તો છે જ નહીં, પણ ક્યાંય પાઠક ગુમ થઈ ગયો છે, બાદ થઈ ગયો છે વચ્ચે. બધે ઘૂસાયેલી વાતો ગુરુદેવે આ કાળમાં આ વાતને બહાર કરી, બાકી બધું ઘૂસાઈ ગયું હતું. કેમ કે ધર્મ તો ગુપ્ત તત્વ છે, ધર્મ છે આત્માની અંતર્મુખી શુદ્ધ પરિણતિ છે. એ તો કઈ ગુપ્ત છે એટલે અંતર્મુખી છે એટલે ગુપ્ત છે, એ તો બહારમાં ક્યાંય જણાતી નથી. અને શુભ ભાવ ને શુભ યોગની ક્રિયાઓ બહારમાં દેખાય છે. જે અંતર્મુખ પરિણતિને ન સમજ્યા એને આ બાહ્ય ક્રિયાને બાહ્ય પરિણામની અંદર ધર્મને માન્યો માન્યો ને દ્રઢ કર્યો, એ ધર્મના બદલે મિથ્યાત્મને પુષ્ટ કર્યો. વધારે મુશ્કેલી વાળી વાત છે. એને તો સાચું લખ્યું છે પણ સાચું સૂઝતું નથી. એમ છે, શાસ્ત્ર તો વાંચે છે, ભણેલા ગણેલા બુદ્ધિમાન વિદ્વાનો પંડિતો શાસ્ત્ર તો વાંચે છે પણ દ્રષ્ટિકોણ સવળો નથી. અનાદિનો મતિ વિપર્યાસ છે, એ મતિ વિપર્યાસને સાથે રાખી રાખીને શાસ્ત્રમાંથી ઊંધી દ્રષ્ટિ પરિણમે છે. એટલે એમ કહ્યું છે કે સજીવન મૂર્તિના લક્ષ વગર જે કાંઈ જીવ કરે તે જીવને બંધન છે. એટલે જ્ઞાનીને સાથે રાખવાની મોક્ષની ભૂમિકામાં ભલામણ કરવામાં આવી છે. ભાઈ, તું દેવતાને સાથે રાખજે, આંધળે આંધળો તું ક્યાં ભટકીશ, ક્યાં જઈશ? શાસ્ત્રમાં પણ તારો અંધાપો શું કામ કરશે? તારી પાસે તો દ્રષ્ટિ નથી, તારો અંધાપો શાસ્ત્રમાંથી શું કરશે? કઈ કામ નહીં કરી શકે. શું કહે છે? શુભ માં ન સમજાય પણ અશુભ ની અશુભ મંદ થઈને શુભ થાય એટલે સમજાય જ એવું નથી. સમજવાના કાળમાં અશુભ ભલે ન હો પણ શુભથી સમજાય છે એવું નથી. સમજવા માટે તો એની સમજવા માટેની જિજ્ઞાસા, સમજવા માટેનો અંતરશોધ, સમજવા માટેની ભાવના અને આત્મપ્રાપ્તિનો એને રસ ચડવો, એ બધા પ્રકારે એને આવવા જોઈએ. તો આમાં ભૂમિકાનો વિષય લીધો છે. મોક્ષાર્થી કેવો હોય એ પહેલું પ્રકરણ લીધું છે. એ બધા પડખા આપોઆપ એક સાથે ઊભા થાય છે. લખાણમાં કહેવામાં ભલે વારા પ્રતિક્રમથી કહેવાય પણ એક સાથે એવી એક મોક્ષની યથાર્થ યોગ્યતામાં એ બધી વાત હોય છે. પચીસે પચીસ, પચીસ કરતા વધારે છે પણ બધી વાત ટૂંકામાં હોય છે. ત્યારે તે જે મુમુક્ષુ યથાર્થ છે અને ત્યારે તે મુમુક્ષુ સમ્યક દર્શનનો અધિકારી છે અને એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરીને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરશે. એને મોક્ષ માર્ગ હાથમાં આવશે. બાકી મોક્ષ માર્ગ હાથમાં આવે એવું નથી. બાકી તો ધર્મને નામે ઘણું કર્યું, ધર્મના નામે ધમાલ કરવામાં બાકી રાખી નથી ઘણું કર્યું. આત્માના ભાનપૂર્વક શુદ્ધોપયોગ થયો હોય છે એમને પરિષો વખતે તે તરફનો વિકલ્પ જ ઉઠતો નથી તેને પરિષો જય કહેવાય છે. કે આત્માના ભાનપૂર્વક શુદ્ધોપયોગ થયો હોય છે એમને પરિષો વખતે શું થાય તે તરફનો વિકલ્પ જ ઉઠતો નથી. આ મને પ્રતિકૂળતા થઈ, ભલે પ્રતિકૂળતા રહી પણ હું પ્રતિકૂળતા સહન કરવા માગું છું એવો પરિસર તરફનો વિકલ્પ હોય તો તે પરિસર જઈ નથી, એને વિકલ્પ જ ન ઉઠે. આ તો મુનિ દશાની વાત છે. તો અરિહંત ને અસાતાવિધ ની થાય ને આહાર લીએ એ વાત ક્યાં ગઈ? એનો તો ક્યાંય પત્તો ખાય હું નથી. પૂછું તું એક વાર શ્વેતાંબર મહારાજ ને, અરિહંત ભગવાન ને આહાર છે એનું શું કારણ છે, એની પાછળ શું વિચાર્યું છે? ઓકે, તત્વાર સૂત્રમાં સૂત્ર આવે છે એકાદશે જીને અગિયાર પ્રકારના પરિષદ અરિયંતને પણ હોય છે, એમાં ક્ષુધા પરિષદ પણ હોય છે. તેથી અરિયંત ભગવાન ક્ષુધા પરિષદને કારણે આહાર કરે છે. આ શાસ્ત્ર વાંચીને અર્થ કાઢ્યો, સૂત્રમાંથી અર્થ કાઢ્યો. ભૂખ લાગે ને આહાર કરે એને તો પરિષદ હઠથી વેઠવાની શક્તિ નથી. મિથ્યા દ્રષ્ટિ હઠીલા ને પણ હઠથી વેઠવાની શક્તિ હોય છે, અને ભૂખ લાગે ને નો આહાર કરે તો ભલે ભૂખ લાગે, ભલે પ્રાણ છૂટી જાય પણ આહાર નહીં કરો, એટલી તો મિથ્યા દ્રષ્ટિના રાગમાં તાકાત હોય છે કે નહીં? તો ભગવાન અરિહંત કેવડી થાય ને એ ભૂખ લાગે ને સહન ન કરી શકે ને આહાર કરવો પડે, અને એને પરિષદ જય કહેવો, એ વાત તો સ્થૂળ સમજણ થી પણ બહારની વાત છે. પછી અર્થ કર્યો કે અગિયાર પ્રકારના કર્મ પ્રકૃતિના ઉદય છે, બહારમાં નો કર્મના ઉદય અમને હોતા નથી. કેમ કે વેદની કર્મ જે રહ્યું છે અરિહંતને ચાર જે અઘાતી રહ્યા છે એમાં જે વેદની કર્મ રહ્યું છે એ વેદની કર્મની જે બે પ્રકૃતિ છે સાતા અને અસાતા એમાં અરિહંત ભગવાનની પુણ્ય પ્રકૃતિ સર્વશ્રેષ્ઠ હોવાથી એથી ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ કોઈ જીવને નથી. ત્રણેય લોકમાં ઉત્કૃષ્ટ પ્રકારની સાતા વર્તે છે, અને પરિષણ જે અસાતાની પ્રકૃતિ છે એનું પરિમાણ જોવામાં આવે તો એક સમુદ્રમાં એક બિંદુનું સ્થાન હોય એટલું સ્થાન છે ત્યાં અસાતાના ઉદયનું. કેટલું?
સમુદ્રમાં બિંદુ.
જેને પરિષણ કયો છે ત્યાં એ તો સમુદ્રમાં બિંદુ જેટલી પ્રકૃતિના ઉદયની વાત છે, બહારમાં તો ક્યાંય હોય જ નહીં. પેટમાં ખાડો પડે ને એની વેદના થાય એવું તો બહારમાં બને જ નહીં શરીરમાં, કે બહારમાં કોઈ બીજા પ્રતિકૂળતાઓ કરી શકે, સંયોગો પ્રતિકૂળ ઉભા કરી શકે એવું તો અરિહંતને બની શકે નહીં. તમામ પ્રકાર ચાલુ હોય તો બંધ થઈ જાય. કોઈ મુનિરાજ ધ્યાનમાં હોય અને કોઈ ઉપસર્ગ પરિસર ચાલતો હોય પણ જો કેવળ જ્ઞાન પ્રગટે ત્યાં ખલાસ, બહારનો ઉદય ખલાસ થઈ જાય. એટલું અરિહંત દશામાં એ વિશિષ્ટતા છે પુણ્ય યોગની. આ તો અરિહંત ઉપરાંત તીર્થંકર હોય એને તો પ્રશ્ન જ રહેતો નથી. એટલે એ પરિષદ પ્રકૃતિના ઉદયમાં હોવા છતાં અસાતા હોવા છતાં પરિપૂર્ણ મોહનો નાશ કરેલો હોવાથી સર્વાંશે મોહનો નાશ હોવાથી અને મોહજનિત રાગાદિનો પણ સર્વાંશે નાશ હોવાથી, કેમ કે મોહ જ નથી તો રાગ ક્યાંથી થાય? તે તો વિતરાગ થયા છે, સર્વજ્ઞ વિતરાગ થયા છે. રાગ તો મોહથી ઉત્પન્ન થયેલા ભાવ છે. જ્યાં મોહ નથી ત્યાં રાગ પણ નથી, તેથી તેમને રાગ થાય છે, ફલાણું કાર્ય કરવું પડશે. એ પ્રકાર અરિહંત દશામાં હોતો નથી, આહાર લેવો પડશે. અસાતા થઈ છે માટે આહાર લેવો પડશે. એવું જે વિતરાગ ભાવે રહેવું મુનિ દશામાં એને પરિષદ જય કહ્યો છે. જિનેન્દ્રની દશામાં પણ મુનિન્દ્ર, એ તો મુનિન્દ્ર છે, મુનિઓમાં પણ સર્વશ્રેષ્ઠ મુનિન્દ્ર છે, જે સર્વજ્ઞ વિતરાગ છે એને મુનિન્દ્ર કહેવામાં, મુનિઓના ઇન્દ્ર કહેવામાં આવ્યા છે. એમને તો પરિષદ જય હોય જ, એમને પરિષદ પાસે હારી જવું પડે એ બની શકે. અને સર્વોત્કૃષ્ટ ત્રણ લોકના નાથ થઈને કોઈની પાસે માંગે, જાઓ મારા માટે આમ, મારે આ જરૂર છે, મારી આ આવશ્યકતા છે, મારી જરૂરિયાત માટે આટલું કાર્ય કરો, એ ત્રણ લોકના નાથને હોય શકે. અને અસાતા એટલી નથી કે અસાતાને દાબવા માટે કઈ ક્રિયા કરવી પડે. વળી રાગ તો છે જ નહીં, મોહ તો છે જ નહીં. વેદનીને અનુસરવાનું ક્યારે બને કે રાગાદી અને મોહ હોય તો. વેદનાની પ્રતિકૂળતા ક્યારે દેખાય કે મોહ ને રાગ હોય તો. પણ જેને મોહ નથી એને શું વેદના, જેને મોહ નથી એને વેદનાનું કોઈ કારણ રહેતું નથી. બળી સિંદરી વત તો કે છે એને, આયુષ નામ ગોત્ર ને વેદની ચારે અઘાતી કેવા છે, અઘાતીના બંધન કે સિંદરી થી બાંધ્યા પછી સિંદરી બળી ગઈ હોય તો એનું બંધન કેટલું ટાઈટ હોય, એ તો ખાલી આકાર રહી ગયો છે, રાખ જ છે. આમ તો સિંદરીના આકારે રાખ છે, એનું કોઈ બંધન બાંધે આત્માને એ વાત રહેતી. તો મુનિ ની વાત ચાલે છે કે આત્માના ભાન પૂર્વક શુદ્ધોપયોગ થયો હોય છે એમને પરીક્ષા વખતે તે તરફનો વિકલ્પ જ ઉઠતો નથી. મુનિને હજી રાગ છે ચારિત્ર મોહનો, એમને પણ વિકલ્પ ઉઠતો નથી, એટલી સ્વરૂપની સ્થિરતા છે, એકાગ્રતા છે. તો જેને સંપૂર્ણ એકાગ્રતા થઈ ગઈ એને તો પ્રશ્ન જ રહેતો નથી. વિકલ્પ ન ઉઠે તો પ્રવૃત્તિ થાય કે એમ કેવું છે? જેને વિકલ્પ ઉઠે તો પછી પ્રવૃત્તિ કરે, પણ વિકલ્પ નથી તો પ્રવૃત્તિ કરે ક્યાંથી? પ્રવૃત્તિ કરવાનો પ્રશ્ન રહેતો નથી. નિર્વિકલ્પ પ્રિય છે એ જેનો પરિષદ છે. ખ્યાલ આવે કે કાળોતરો નીચી વળગ્યો છે અને આંકડો પીડાવીને કરડ્યો છે, અને રૂવાડે રૂવાડે કાળી બળતરા ઉપજે આખા શરીરમાં, બહુ ઝેરી હોય છે, સર્પ જેવો હોય, પ્રાણ લઈ લે, નીચી કરડે માણસ મરી જાય. સર્પ કરડે ને તો મરે, પણ નીચી કરડે નહીં મરે. નીચી કરડ્યો કરડ્યો આંકડો બીડાવ્યો હોય, વીડ્યો હોય, જ્ઞાનનું જ્ઞેય થઈ જાય. ખ્યાલ આવે તો જ્ઞાનનું જ્ઞેય થઈ જાય, સીધા અંદર વ્યા જાય, મને શુદ્ધોપયોગમાં ચાલ્યા જાય, ત્યાં ધ્યાન ન રહે. નીચી વળગ્યો છે ત્યાં ધ્યાન ન રહે, એનો વિકલ્પ ન આવે અને સીધા અંદરમાં ઉતરી જાય. આવું આવો મુનિધર્મ છે. એને ગણધર ભગવાન કહે છે કે નમો લોહી શબ્દ સાવણ. ગણધર ભગવાન એને નમસ્કાર કરે છે. આ ગમે એને નહીં, સાધારણ પ્રાણી હોય, કાંઈ ઠેકાણા ન હોય, ગુણ છે એને કોઈ ભગવાનના નમસ્કાર ગણધર દેવના લાગે છે. સાધુપણું નથી, સાધુપણાની મશ્કરી કહેવાય છે. લૌકિકમાં પણ ઉચ્ચ પદ ધરાવે અને કામ નીચું કરે તો નાસીને પાત્ર થાય છે. એ એને પરિષોદય કહેવાય છે. વિકલ્પ ન ઉઠે એને પરિષોદય કહેવાય છે. ત્યારે એને ગુણ શ્રેણી નિર્જરા થાય છે. અંદરમાં આકુલતા થાય ને હઠથી રોકે પરિણામને પ્રવૃત્તિને, એ કોઈ પરિષદનું સ્વરૂપ નથી. આચાર્ય ને ઉપાધ્યાય એ બે પદવી ધારક વિના અન્ય સમસ્ત જે મુનિપદના ધારક તે મુનિ છે, તે આત્મ સ્વભાવને સાધે છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એવા મુનિના ત્રણ ભેદ છે, એ પદવીના ભેદ છે. એ બારની પદવી છે. ગણધર્પણું પણ એ બારની પદવી છે. ગણધર આચાર્ય છે. આચાર્ય ઉપાધ્યાય ને સાધુમાં ગણધર છે, આચાર્ય છે. આચાર્ય બધા ગણધર ન હોય પણ ગણધર છે તે આચાર્ય હોય છે. એ પણ બારની પદવી છે. એ આત્માની પદવી છે. સાધુ બધા છે પણ બારમી પદવીમાં આચાર્ય અને ઉપાધ્યાય એ બે પ્રકારની પદવી ધારણ કરે છે. એમાં તે પ્રકારની પ્રવૃત્તિ, તે પ્રકારનો સુભરાગ અને તે પ્રકારની ક્ષયોક્ષમનો, જ્ઞાનનો ક્ષયોક્ષમ એ પ્રકારના કામ કરે છે. અંદરમાં બધા સાધુ છે અને કોઈ વાર તો કોઈ સાધુ આચાર્ય થયા વિના જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. ગુરુ છદ્મસ્થ રહી જાય અને સાધુ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે એને એમ ન કહેવાય કે ઉપાધ્યાય કેમ ન થયા, આચાર્ય કેમ ન થયા, અને એ પહેલા વિતરાગ થઈ ગયા, જીનેન્દ્ર થઈ ગયા, એવું નથી. ત્યાં ગુણસ્થાનમાં બધા એ આઠમું, નવમું, દસમું, બારમું ચડીને તેરમાં આવે, પછી આચાર્ય હોય, ઉપાધ્યાય હોય કે સાધુ હોય, પણ ત્રણેયના ગુણસ્થાન એક સરખા છે. છઠ્ઠું અને સાતમું, આચાર્યનું પણ છઠ્ઠું સાતમું, ઉપાધ્યાયનું પણ છઠ્ઠું સાતમું અને સાધુનું પણ છઠ્ઠું સાતમું. આચાર્ય છે એ શિક્ષા દીક્ષાના દેનાર છે, ઉપાધ્યાય છે એ પઠન પાઠન અને એ બધી ક્રિયાઓના કરાવનાર છે. એ બધું બહારની વાત છે. એ બે પદવીના ધારક જે મુનિઓ હોય છે, એ પદવી સિવાયના જેટલા કોઈ મુનિપદના ધારક છે તે બધા મુનિ છે અથવા સાધુ છે. સાધુ એટલે આત્મ સ્વભાવને સાધે છે. સાધુ શબ્દથી પોતાના સ્વરૂપની સાધના કરે તે સાધુ. એ સાધનાવાચક શબ્દ છે. રૂઢિગત એટલો થઈ ગયો છે કે બહારમાં કોઈ ત્યાગ કરે સંસારનો, કુટુંબ પરિવાર દુકાન વગેરેનો, એટલે થઈ ગયો સાધુ. પછી અન્ય મતનો હોય તો અન્ય મતનો સાધુ, જૈન મતનો હોય તો જૈન મતનો સાધુ, બૌદ્ધ હોય તો બૌદ્ધનો સાધુ. જે કોઈ કુટુંબ પરિવાર અને દુકાન ધંધો છોડે કેવા થઈ ગયા કે સાધુ. રૂઢિવાચક નામ થઈ ગયું સાધુ. પણ ખરેખર સાધુ નામ અહીંથી ચાલ્યું એવું છે. પંચપદ છે પંચ પરમેષ્ઠીમાં, એમાં નમો લોહી સૌ સાહુણ, એ સાહુ છે ત્યાંથી સાધુ પદ ચાલ્યું એવું છે. અંત્ય દીપક છે ભાષાની અંદર, એવો નિયમ છે. આદ્ય દીપક અને અંત્ય દીપક એવા બે વિશેષણ વપરાય છે. કોઈને આદ્યમાં લગાડે તો એમ કેમ કે બધા પદને લગાડી દેવું, કોઈને અંતમાં લગાડે તો કે આગળના બધાને લગાડી દેવું. ધવળમાં તો એવો પાઠ છે, નમો લોહે ત્રિકાળ વર્તી સબ અરિયંતાણ, નમો લોહે ત્રિકાળ વર્તી સબ સિદ્ધાણ, નમો લોહી નહી પણ ત્રિકાળ વૃત્તિ અને સર્વ એટલા શબ્દ લગાડેલા છે. નમો લોહી ત્રિકાળ વૃત્તિ સર્વ સંભ આયર્યાણમ, નમો લોહી ત્રિકાળ વૃત્તિ સંભ ઉપજ્યાયાણમ, ને નમો લોહી ત્રિકાળ વૃત્તિ સંભ સાવણમ. એવી રીતે પાંચ પદ છે. પણ એ નીચે જે આવ્યું એ સર્વ બધાને લગાડી દેવું. જેટલા અરિયંતો, જેટલા સિદ્ધો, જેટલા આચાર્યો, જેટલા જથ્થાબંધ વેપાર છે, કોઈને મુકતા નથી. આમ છે શુભ ભાવ એ કેવડો મોટો કરે છે. આ તો શુભ ભાવ છે, પણ કેવડો મોટો શુભ ભાવ છે કે ત્રણેય કાળના પંચ પરમેષ્ઠીને એક શુભ ભાવમાં આવરી લે છે. આવડો મોટો શુભ ભાવ છે. મુનિ છે તે આત્મ સ્વભાવને સાધે છે, સાધુ શબ્દથી પોતાના સ્વરૂપની સાધના કરે છે. સાધુ શબ્દનો અર્થ એવો છે, ભાવ એવો છે કે નિજ સ્વરૂપને સમ્યક પ્રકારે અંતર્મુખ થઈને ઉત્કૃષ્ટપણે સાધે તેને સાધુ કહીએ. ઉત્કૃષ્ટપણે સાધે, આમ તો સમ્યક દ્રષ્ટિએ સાધે છે, પંચમ ગુણ સ્થાન વર્તી પણ સાધે છે, પણ એ ઉત્કૃષ્ટ સાધના નથી. આ ઉત્કૃષ્ટ સાધના છે. સાધુ દશામાં, મુનિ દશામાં જે સ્વરૂપની સાધના, એક જ કામ, જગતના કોઈ કામની જવાબદારી લઈએ તે સાધુ નહીં, ફંડ ફાળો નહીં ને વ્યાખ્યાને નહીં. એને કોઈ એમ કહે કે ભાઈ આ રાજા છે ને રાજાને ઉપદેશ પ્રાપ્ત કરવો છે માટે રોજ મુનિ આવ્યા છે અને આઠથી નવ વ્યાખ્યાન કરવું, કે એ મુનિ રાજાને બંધાયેલા નહીં. કોઈ શેઠિયાની રાહ જોવે, ફલાણા શેઠ આવે પછી વ્યાખ્યાન શરૂ કરીએ. શેઠ કોણ છે? મુનિ શેઠ છે કે આ શેઠ છે? બે માંથી શેઠ કોણ? સાધુ શબ્દ થી પોતાના સ્વરૂપની સાધના કરે છે એની મુખ્યતા એ વાત કરી છે. સાધુ શબ્દ થી સાધનાની મુખ્યતાથી આ વાત કરી છે. આત્માનું ભાન થઈને પોતાના સ્વભાવને સાધે છે અને આત્મામાં લીનતા કરે છે. માનપૂર્વક સાધવાનું એકાગ્રતાની વાત છે. જેને સ્વરૂપનું ભાન ન હોય, સમ્યક દર્શન ન હોય, એને સાધુપણું કેવું? કેમ કે એને તો લીનતા થઈને સાધવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે એને કોઈ સાધુ કહેવાય એ વાત રહેતી નથી. સ્વરૂપને તો ભાન વિના સધાતું નથી. જેને ભાન જ ન હોય એ સ્વરૂપને સાધે એ કેવી રીતે બનવા યોગ્ય છે? જેની જેને ખબર નથી એ સ્વરૂપને સાધે એ કેમ બને? એ બની શકતો નથી. એવા મુનિ પુરુષ હોય છે. સ્ત્રીને મુનિપણું ત્રણ કાળમાં હતું. આવા જે મુનિ હોય છે તે પુરુષ પર્યાય હોય છે, સ્ત્રી પર્યાય મુનિ પણ કોઈ કાળમાં બનતું નથી. કોઈ એમ કહી ભૂતકાળમાં થતું અથવા ભવિષ્યમાં થશે અથવા ભૂત ભવિષ્યમાં ન હોય વર્તમાનમાં થાય છે, પણ એક કાળે બની શકતું નથી. પરિણામનો એવો નિયમ છે કે અમુક હદ બહાર પરિણામ જ્યારે જાય ત્યારે તે પરિણામનું નિમિત્તે જે આયુષનો પર્યાય બંધાય એ આયુષ પર્યાયમાં એની અસર થી મુક્ત ન થઈ શકે. આવી સ્થિતિ હોય છે. શ્રેણી મહારાજાએ એક ક્ષણ વર્તી ગુનો કર્યો, નિર્દોષ મહામુનિ રાજ જંગલમાં આત્મ ધ્યાનમાં લીન હોય એને ઉપસર્ગ કરવો એ ચોખે ચોખ્ખું સાતમી નારકી જવાના પરિણામ છે, છેલ્લી હદનો ગુનો છે. આ સાતમી નારકી નો સીધો ટાંકો બાંધ્યું છે. ઘણી પરિણામ ફર્યા તો પણ ગતિ ન ફરી. પહેલી નારકી એ 10,000 વર્ષ ભોગવે છૂટકે ઓછા ભાવ છે, બધું તો થોડા હોય છે, 10,000 તો ઓછામાં ઓછા ભોગવે છૂટકો. ભલે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, ભગવાન મહાવીર પરમાત્માની ખૂબ ખૂબ ભક્તિ કરી, આ શુભ થી અશુભ ઠેલાય છે ને, પણ અમુક હદે તો નહીં, મર્યાદા છે. ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ કર્યું, પણ એ જે ગુનો કરી નાખ્યો એ સાવ મટી જાય, સાવ ઘૂસાઈ જાય એવું બની શકતો. એમ જે માયાના પરિણામથી સ્ત્રી પર્યાયનો બંધ પડ્યો, એ સ્ત્રી પર્યાય સુધી એના પુરુષાર્થમાં છઠ્ઠું સાતમું ગુણ સ્થાન આવે એ પ્રકારનો આત્મિક પુરુષાર્થ અંદરમાં ન થાય, પાંચમા સુધી થાય, ઉત્કૃષ્ટ પાંચમા ગુણ સ્થાન સુધી દશા હોય છે. સ્ત્રીની દશા છઠ્ઠા સાતમા ગુણ સ્થાનની સાધુની દશા આવે નહીં, અને સ્ત્રી પર્યાયમાં તેથી કોઈ મુક્તિ એ જાય
નહીં.
પાંચમા ગુણ સ્થાન, વધુમાં વધુ પાંચમા ગુણ સ્થાને
આવી
ત્યાંથી આગળ કોઈ ના આવશે. તીવ્ર માયાચાર, તીવ્ર માયાચાર એ આયુષ પર્યંત ક્યાંથી ન છૂટી શકે. એને એ પ્રકાર એવો છે કે છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં ના આવવા દે. જેમ કોઈ દેવલોકમાં જાય તીવ્ર શુભરસના કારણે તો પંચમ ગુણ સ્થાનમાં ના આવી શકે, નહીં તો સર્વાર સિદ્ધિના દેવ છે એને કોઈ દેવી નથી, બ્રહ્મચારી છે, પવમિન્દ્ર છે, કોઈ પાપની બહારમાં પાપાચારની પ્રવૃત્તિ નથી એમને, બાહ્ય પ્રવૃત્તિમાં કોઈ પાપાચાર નથી, છતાં પંચમ ગુણ સ્થાનને પ્રાપ્ત ન કરે. એ આયુષ પર્યંત 33 સાગરનું આયુષ હોય, 33 એ 33 સાગર ચોથા ગુણ સ્થાનમાં ઈક્ષાય શૂન્ય દ્રષ્ટિ હોય. ભગવાન શાંતિનાથ, કુંઠ કુંઠનાથ, હરનાથ સર્વાર સિદ્ધિમાંથી ત્રણે આવ્યા છે, ચોથા ગુણ સ્થાનથી આગળ ત્યાં ન વધી શકે. પછી અહીંયા આવીને ધડાકો ગમે એટલો, મનુષ્યપણામાં આવીને ગમે એટલો પુરુષાર્થ થાય, ત્યાં કાંઈ કામ આવે નહીં. એકલો તત્વનો વિષય ત્યાં છે, તત્વજ્ઞાનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચર્ચાઓ ત્યાં ચાલે છે, અને 33 સાગરનો કાળ ત્યાં એક જ પ્રવૃત્તિમાં વ્યય થાય છે. છતાં ચોથા ગુણ સ્થાનથી આગળ પાંચમા ગુણ સ્થાનનો પુરુષાર્થ એમને નથી, દેશ વૃત્તિનો ત્યાં પ્રકાર નથી, સ્વરૂપ સ્થિરતા નથી. છઠ્ઠે સાતમે પૂર્ણતા ન સાધી તો વળી પાછું એને નીચે જવું પડે છે, ચોથા ગુણ સ્થાને આ સ્થિતિ થાય છે. બધા એક અવતારી, સર્વા સિદ્ધિના દેવો છે બધા એક અવતારી, એક અવતાર એક મનુષ્ય ભાવમાં ચરમ શરીર ધારણ કરીને મુક્તિ એ જાશે બધા. કહે છે કે એવા મુનિ પુરુષ હોય છે, સ્ત્રીને મુનિપણું ત્રણ કાળમાં હોતું નથી, बाह्याभ्यंतर निर्ग्रंथ दशा होय ते मुनि छे। बाह्य अभ्यंतर निर्ग्रंथ दशा होय એટલે બહારમાં પણ કોઈ ગ્રંથિ નહીં ને અંદરમાં પણ ચૌદ કષાયમાંથી કોઈની પકડ
નહીં।
માયાભ્યંતર નિર્ગ્રંથ દશા હોય તે મુનિ છે, એને ક્યાંય ગાંઠ પડતી નથી, એટલો ચારિત્રમો ટાળે છે મુનિ દશામાં, એટલો ચારિત્રમો ટાળે છે। દર્શનમો તો ચોથે ટાળ્યો છે પણ મુનિ દશામાં તો ચારિત્રમો ટાળે છે। જેણે સ્ત્રીને સાધુપદ મનાવ્યું હોય તેનો નમસ્કાર મંત્ર સાચો હતો
નથી।
આ નમસ્કાર મંત્ર માંથી ગયા એમ કે છે, નમો લોહી સમ સાવણમ કહ્યું ને, સ્ત્રીઓને મુનિપુણું જેને માન્યું છે એને તો એને નમસ્કાર કર્યા છે, એનો નમસ્કાર મંત્ર સાચો નથી। સમય દર્શન તો એને છે નહીં પણ એને
નમસ્કાર
મંત્ર એનો સાચો
નહીં।
નમસ્કાર મંત્ર માં તો નમો લોહી સર્વ સાહુણમ છે, તો એમાં તો કોઈ સ્ત્રી ન હોય મુનિ, તો એને તો જેને સ્ત્રીને સાધુ પણ માન્યું છે એને નમસ્કાર કરે છે કે નહીં? નમો નો લોહી સર્વ સાહુણમ માં તો એનો નમસ્કાર, હા એનો નમસ્કાર મંત્ર સાચો નથી। આમ છે વ્યાખ્યાન માંથી કહી દઉં, તેનો નમસ્કાર મંત્ર પણ સાચો હતો નથી। બારમાં અઠ્યાવીસ મૂળ ગુણ નગ્ન દશા એ મૂળ ગુણ ની દશા છે, પરિષદ જય વગેરે જૈન મુનિઓની એવી જ અવસ્થા હોય છે, બીજી રીતે મુનિ દશા હોતી નથી। એમ કે કેટલો કષાય ગયો, કેટલી વિતરાગતા થઈ, એ વિતરાગતામાં કેટલા વિકલ્પ ગયા, સ્વરૂપ સ્થિરતા થતા કેટલા વિકલ્પ ગયા, વિકલ્પ અનુસાર કેટલી પ્રવૃત્તિ ગઈ, એ બધું માપ છે એનો। એ અઠ્યાવીસ મૂળ ગુણ નગ્ન દશા પરિષદ જય વગેરે જૈન મુનિઓની એવી જ અવસ્થા હોય છે, બીજી રીતે એની અવસ્થા હોતી નથી। પરિષદ જયમાં સ્ત્રીનો પરિષદ લીધો છે, જે પરિષદ છે ને
બાવીસ
પરિષદ, એમાં એક સ્ત્રી પરિષદ પણ છે,
પુરુષ
પરિષદ નથી, સ્ત્રી વેદમાં પુરુષ પરિષદ હોય પણ બાવીસ પ્રકારના જે મુનિના પરિષદની જે ગણના છે એમાં સ્ત્રી પરિષદ છે। પરિષદ જયમાં સ્ત્રીનો પરિષદ લીધો છે માટે પુરુષ જ મુનિ હોય છે એમ પણ ત્યાં સિદ્ધ થાય
છે,
ત્યાં પુરુષ પરિષદ કોઈને માટે નથી લીધો, બે ભેદ એવા નથી લીધા, સ્ત્રી પરિષદ અને પુરુષ પરિષદ એવા બે ભેદ નથી બાવીસમાં, સ્ત્રી પરિષદ નો એક ભેદ છે। માટે પુરુષ જ મુનિ હોય છે, સાધુ હોય છે, કેમ કે નગ્ન દશા સ્ત્રીને હોય શકતી નથી સાધુ પરની।
824
સાધુનું સ્વરૂપ મુનિનું સ્વરૂપ ત્યાં જોવા મળે છે। 825 માં છે અરિહંત નું સ્વરૂપ, અરંતાદિક નું સ્વરૂપ વિતરાગ વિજ્ઞાનમય છે, કેમ છે કે એકનું વિતરાગી જ્ઞાન જ જ્યાં રહી ગયું છે, પરિપૂર્ણ વિતરાગી જ્ઞાન છે, જ્યાં અનંતમય ભાગે પણ રાગાંશની ઉત્પત્તિ ન થાય એવું એકનું માત્ર જ્ઞાન, કેવળ જ્ઞાન, એને વિતરાગ વિજ્ઞાન કહેવામાં આવે છે। અનંતાદિકનું સ્વરૂપ વિતરાગ વિજ્ઞાનમય છે, એ વડે જ અનંતાદિક સ્તુતિ કરવા યોગ્ય મહાન થયા છે। શા માટે અરિહંત ભગવાનની સ્તુતિ કરીએ છીએ આદિકમાં આચાર્ય ઉપાધ્યાય સાધુ આવી જાય છે, કેમ કે એમને પણ જે જ્ઞાન છે એમાં વિતરાગતા ઘણી સાથે છે, એટલે મહાન થયા છે, સ્તુતિ કરવા યોગ્ય થયા છે, વંદન કરવા યોગ્ય થયા છે, પૂજન કરવા યોગ્ય થયા છે, પવિત્રતાને લીધે મહાન થયા છે એમ કહે છે. પુણ્યને લીધે મહાન થયા છે એમ નથી. બારમાં તો પુણ્યશાળી મહાન હોય છે, માન ગણાય છે જગતમાં. તો ભાઈ આ પૈસાવાળાના બહુ વખાણ કરે છે, મોટા માણસ છે, અથવા કોઈ પૈસાવાળાનો હોય ને એમને એમ પ્રશંસાને પાત્ર થાય. કોઈ વડાપ્રધાન હોય, કોઈ રાષ્ટ્રપતિ હોય, કોઈ બીજી રીતે ધર્મના વડા કહેવાતા હોય, અને કોઈને કોઈ કારણે માન મળતું હોય, તો એ બધા પુણ્યના પ્રકાર છે. એ પુણ્યની મહાનતા અહીંયા નથી ધર્મમાં, ધર્મમાં પવિત્રતાની મહાનતા છે. એ વડે જ અરહંતાદિક સ્તુતિ કરવા યોગ્ય મહાન થયા છે. પંચ પરમેષ્ઠીનું મૂળ સ્વરૂપ તો વિતરાગ અને વિજ્ઞાનમય છે. આ જે પાંચ પરમપદ છે એનું મૂળ સ્વરૂપ તો વિતરાગતાના કારણે છે. એમનું જે જ્ઞાન છે એ વિતરાગી જ્ઞાન છે. જે જ્ઞાન રાગાદિને સ્પર્શતું નથી, રાગ રહિત થઈને પ્રવર્તે છે, તેને વિતરાગી વિજ્ઞાન કહેવામાં આવે છે. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, વિશિષ્ટ પ્રકારનું, ખાસ પ્રકારનું જ્ઞાન તેને વિતરાગી વિજ્ઞાન કહે છે. પાછું ઘણું જ્ઞાન હોય ક્ષયોક્ષમ વાળું એને વિજ્ઞાન કહ્યું એમ અહીંયા નથી. ભલે એને શાસ્ત્રમાંથી કાંઈ આવડતું ન હોય ને યાદદાસ્ત કાંઈ ન રહેતી હોય, મતિને શ્રુત એવી રીતે હીણું દેખાતું હોય, પણ અંદરમાં સ્વરૂપને જે જ્ઞાન સાધતું હોય અથવા જે જ્ઞાન સ્વરૂપને સ્પષ્ટપણે ગ્રહણ કરતું હોય, સારી રીતે ગ્રહણ કરી લેતું હોય, અને એ સ્વરૂપને ગ્રહણ કરીને પ્રચુર સ્વસંવેદનમાં જ્ઞાન પરિણમતું હોય, એ જ્ઞાન વિતરાગી વિજ્ઞાન છે. વિતરાગી વિજ્ઞાનને સ્વરૂપના સ્વસંવેદન સાથે સંબંધ છે, બહારના ઉઘાડ સાથે એને સંબંધ નથી. બહારનો ઉઘાડ હોવા ન હો એની સાથે કઈ લેવા દેવા ન હોય તો એ વિતરાગી વિજ્ઞાન છે. એ પંચ પરમેશ્વરનું મૂળ સ્વરૂપ તો વિતરાગ અને વિજ્ઞાનમય છે.
પ્રવચન નો સમય 8 થી 9 એ મારે સવાર કરવાનો.